આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
નમસ્કાર શ્રોતા મિત્રો, 26 માર્ચ ગુરુવારની રાત્રિ સુધીના ભારતના મુખ્ય સમાચાર પર નજર નાખીએ. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે દેશમાં પેટ્રોલ ડીઝલ ખૂટી જવાની ચાલી રહેલી અફવાઓ વચ્ચે મહત્વનું નિવેદન આપ્યું છે. મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે દેશમાં પેટ્રોલિયમ અને LPGનો પુરવઠો સંપૂર્ણ સુરક્ષિત અને નિયંત્રણમાં છે. ક્યાંય પણ પેટ્રોલ ડીઝલ કે LPG પુરવઠામાં કોઈપણ પ્રકારનો ઘટાડો થયો નથી. પેટ્રોલ પંપો પાસે પણ ઘણો જથ્થો પડ્યો છે. મંત્રાલયે નાગરિકોને અફવાઓથી દૂર રહેવાની અને ખોટી માહિતી ફેલાવવા માટે ચાલી રહેલા કેમ્પેઇનથી ગેરમાર્ગે ન દોરાવવાની વિનંતી કરી છે. મંત્રાલયે કહ્યું છે કે આપણો દેશ વિશ્વનો 4થો સૌથી મોટો ક્રૂડ ઓઇલ રિફાઇનર અને પેટ્રોલિયમ ઉત્પાદનમાં 5મા સ્થાને આવે છે. ભારત 150થી વધુ દેશોને રિફાઇનર કરેલો ઇંધણનો પુરવઠો પહોંચાડે છે. સરકારે જણાવ્યું છે કે ભારતીય તેલ કંપનીઓ દ્વારા આગામી 60 દિવસ માટે ક્રૂડ ઓઇલના પુરવઠાનો કરાર અગાઉથી જ કરી લેવામાં આવ્યો છે. ભારત પાસે હાલમાં કુલ 74 દિવસની અનામત ક્ષમતા છે, જ્યારે વાસ્તવિક સ્ટોક કવર અત્યારે લગભગ 60 દિવસનું છે. આ સ્ટોકમાં કાચું તેલ, રિફાઇન્ડ ઉત્પાદનો અને ભૂગર્ભ ગુફાઓમાં રાખવામાં આવેલ વ્યૂહાત્મક તેલ ભંડારનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે અત્યારે મધ્ય પૂર્વ સંકટનો 27મો દિવસ છે, તેમ છતાં આગામી 2 મહિના માટે કાચા તેલની ખરીદી સુરક્ષિત કરી લેવામાં આવી છે. સરકારે LPG ગેસ અંગે પણ સ્પષ્ટ કહ્યું છે કે દેશમાં LPGની કોઈપણ અછત નથી. મંત્રાલયે LPG પર નિયંત્રણ લાવવાના આદેશ આપ્યા બાદ ઘરેલુ રિફાઇનરી ઉત્પાદન 40% વધારી દેવાયું છે. ઓઇલ કંપનીઓ દૈનિક 50 લાખથી વધુ સિલિન્ડરની ડિલિવરી કરી રહ્યા છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભારતીય સમય પ્રમાણે સાંજે 6:30 દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા મહત્વની બેઠક યોજવાના છે. યુદ્ધના કારણે સમગ્ર વિશ્વમાં ઓઇલ અને ગેસ અંગે સંકટ વધ્યું છે. એવામાં ભારતમાં પણ અફવાઓના કારણે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પેટ્રોલ પંપો પર હજુ પણ લાંબી કતારો જોવા મળી રહી છે. કેન્દ્ર સરકાર વારંવાર સંગ્રહખોરી સામે કાર્યવાહી તથા અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા અને રાજ્યસભામાં આ યુદ્ધ તથા સંકટ સામે ભારત કેવી રીતે લડશે તે અંગે સંબોધન આપ્યું હતું, જે બાદ હવે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને વર્તમાન પડકારો કઈ રીતે પાર પાડવા તેનું માર્ગદર્શન પૂરું પાડશે. વડાપ્રધાન મોદીએ સંસદમાં પણ સ્પષ્ટ કર્યું હતું કે યુદ્ધની સ્થિતિનો ફાયદો ઉઠાવતા કાળાબજારીઓ અને સંગ્રહખોરો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. હવે રાજ્યોને સૂચના આપવામાં આવશે કે તેઓ જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ પર સતત નજર રાખે. સરકાર પાઇપ્ડ નેચરલ ગેસના વપરાશને પ્રોત્સાહન આપી રહી છે, જેથી ઘરેલુ ગેસનો પુરવઠો જળવાઈ રહે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે પરસ્પર તાલમેલ સુનિશ્ચિત કરવાનો છે, જેથી વૈશ્વિક સંકટની અસર સામાન્ય જનતા પર ન પડે. જે રાજ્યોમાં અત્યારે ચૂંટણીને કારણે આચારસંહિતા લાગુ છે, ત્યાંના મુખ્યમંત્રીઓ આ બેઠકમાં સામેલ થઈ શકશે નહીં. જોકે તે રાજ્યોના મુખ્ય સચિવો સાથે કેબિનેટ સચિવાલય દ્વારા અલગથી બેઠક યોજવામાં આવશે. ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને લીધે ઊભા થયેલા પડકારો બાબત ચર્ચા કરવા સાંસદોની સર્વપક્ષીય બેઠક બુધવારે મળી હતી. NCP સપાના સાંસદ સુપ્રિયા સુલેએ સર્વપક્ષીય બેઠક દરમિયાન કેન્દ્રના વિદેશમંત્રી એસ જયશંકરને પૂછ્યું હતું કે આપણને ઇઝરાયેલ અને અમેરિકા સાથે સંબંધો રાખવામાં શું ફાયદો છે, જેના જવાબમાં એસ જયશંકરે જણાવ્યું કે ઇઝરાયેલ આપણો નજીકનો ભાગીદાર છે અને અનેક યુદ્ધમાં ઇઝરાયેલે આપણી મદદ કરી છે. જોકે વિદેશમંત્રી એસ જયશંકરે સ્પષ્ટ નથી જણાવ્યું કે ઇઝરાયેલે ક્યારે અને કેવી રીતે મદદ કરી, પરંતુ માનવામાં આવે છે કે તેમનો ઇશારો પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન મળેલી સહાય તરફ હતો. અત્યાર સુધી યુદ્ધો દરમિયાન ઇઝરાયેલ તરફથી મળતી મદદની માત્ર અટકળો જ લગાવાતી હતી, પરંતુ આ રીતે સત્તાવાર ક્યારેય કહેવામાં આવ્યું નહોતું કે તેણે શું મદદ કરી છે. પહેલીવાર વિદેશમંત્રીએ આ પ્રકારે ઇઝરાયેલને લઈને ખુલીને વાત કરી છે. ઇઝરાયેલ જ નહીં, ઈરાન જોડેના પણ સંબંધો સાલસ ભર્યા રહ્યા છે તેમ ઉમેરી એસ જયશંકરે કહ્યું કે મૈત્રીપૂર્ણ સંબંધોને કારણે જ ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી આપણા 4 જહાજોને પસાર થવા દીધા છે, જ્યારે અન્ય દેશોના જહાજો ત્યાં ફસાયેલા છે. આ સાથે જ તેમણે એ વાતને પણ ફગાવી દીધી હતી કે ભારતે ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખમેનેઈની હત્યા પર મૌન સેવ્યું હતું અને ખૂબ જ મોડો જવાબ આપ્યો હતો. વિદેશ મંત્રીએ કહ્યું કે આ આરોપો ખોટા છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ તેમના નિધન અંગે શોક સંવેદના વ્યક્ત કરી હતી અને સંદેશ પણ લખ્યો હતો. આ દરમિયાન વિદેશ મંત્રીએ એમ પણ કહ્યું કે સાઉદી અરેબિયા અને યુએઈમાં ઈરાન તરફથી હુમલા કરવામાં આવ્યા હતા. આપણને ત્યાંની પણ ચિંતા હતી, કારણ કે મોટી સંખ્યામાં ભારતીયો ત્યાં પણ રહે છે. આ બે દેશોમાં જ અંદાજે 80 લાખ ભારતીયો વસેલા છે. એવામાં ત્યાં ઈરાની ડ્રોન્સ અને મિસાઇલથી જે હુમલા થયા તેને લીધે ભારતીયોના હિતમાં અમે વિચારી રહ્યા હતા. અમેરિકા માટે જયશંકરે કહ્યું કે અમેરિકા ભારતનો એક વ્યાપારી ભાગીદાર છે અને હાઈ એન્ડ ટેકનોલોજીમાં આપણે ત્યાંથી સાથ સહકાર મેળવીએ છીએ. આમ ભારતના યુદ્ધમાં સામેલ તમામ દેશોની સાથે સારા સંબંધ જળવાઈ રહ્યા છે, કેમ કે અમે પક્ષકારોને યુદ્ધ બંધ કરીને શાંતિ પ્રક્રિયાની અપીલ પર ભાર મૂક્યો છે, તેમ વિદેશમંત્રીએ જણાવ્યું હતું. ભારત સરકારે દેશના ઉડ્ડયન માળખા ઇમિગ્રેશન સિસ્ટમને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. કેબિનેટની બેઠકમાં સૌથી મોટી નાણાકીય ફાળવણી ઉડ્ડયન ક્ષેત્રના માળખાગત સુવિધાઓના વિસ્તરણ માટે કરવામાં આવી છે. Tier 2 અને Tier 3 શહેરોમાં હવાઈ સંપર્કને વધુ સુવિધાજનક બનાવવા માટે સરકારે મોડિફાઈડ ઉડાન યોજનાને ₹28,840 કરોડની મંજૂરી આપી છે. આ યોજના હેઠળ દેશભરમાં 100 નવા એરપોર્ટ અને 200 હેલીપેડ વિકસાવવાની યોજનાઓ સાથે પ્રાદેશિક હવાઈ સંપર્કને મોટો વેગ મળશે. બીજી તરફ કેબિનેટે વિદેશીઓના ભારત આગમન, તેમના વિઝા અને રજિસ્ટ્રેશનની સમગ્ર પ્રક્રિયાને આધુનિક અને સુવિધાજનક બનાવવા માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે ઇમિગ્રેશન વિઝા ફોરેનર્સ રજિસ્ટ્રેશન એન્ડ ટ્રેકિંગ યોજનાને આગામી 5 વર્ષ એટલે કે 1 એપ્રિલ 2024થી 31 માર્ચ 2031 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે, જેના માટે 1800 કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે. મુસાફરોના દૃષ્ટિકોણથી આનો સીધો અર્થ એ છે કે હવે ઇમિગ્રેશન અને વિઝા સેવાઓ સંપૂર્ણપણે હાઈટેક અને સુરક્ષિત નેટવર્ક સાથે જોડાયેલી રહેશે, જેનાથી સાચા વિદેશી મુસાફરોને ભારતમાં આવવામાં કોઈ મુશ્કેલી પડશે નહીં અને સાથે જ દેશની રાષ્ટ્રીય સુરક્ષા પણ પહેલાં કરતાં વધુ મજબૂત થશે. ઓડિશાના પુરીમાં આવેલા વિશ્વવિખ્યાત ભગવાન જગન્નાથ મંદિરના રત્નભંડારને લઈને અનેક રહસ્યો છે. આ મંદિરમાં કેટલું સોના, ચાંદી કે જરજવેરાત છે તેની જાણકારી મેળવવા માટે 48 વર્ષ બાદ રત્નભંડાર ફરી ખોલવામાં આવ્યો છે અને તેની ગણતરી શરૂ કરી દેવામાં આવી છે. મંદિર સંચાલકોએ જણાવ્યું હતું કે રત્નભંડારમાં ગણતરી પ્રક્રિયા બુધવારે બપોરે 12 અને 9 કલાક અને 1 અને 45 કલાક વચ્ચે શરૂ કરી દેવામાં આવી હતી. આ દરમિયાન માત્ર સત્તાવાર વ્યક્તિઓને જ અંદર પ્રવેશવાની છૂટ આપવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન મંદિરના સંચાલન પૂજાપાઠ પર કોઈ અસર નહીં થાય. આ પહેલાં જુલાઈ 1978માં આ મંદિરના રત્નભંડારમાં ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તે સમયે મંદિરમાં 128 કિલોગ્રામના 454 સ્વર્ણ મિશ્રિત આભૂષણો, 221 કિલોગ્રામ વજનના 293 ચાંદી મિશ્રિત આભૂષણો અને અનેક રત્નો હતા. હવે 48 વર્ષ બાદ આ ભંડારની ફરી ગણતરી શરૂ કરવામાં આવી છે, તેથી આ આભૂષણો અને સોના ચાંદીમાં મોટો વધારો જોવા પણ મળશે. અગાઉની ગણતરી પ્રક્રિયા 72 દિવસ સુધી ચાલી હતી, જોકે આ વખતે ઓછા સમયમાં ગણતરી થઈ જવાની આશા છે. તો આ હતા ભારતના મુખ્ય સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
Yeah. લાઇક શેર કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.